તારીખ 30/7/1994 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 449 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ઘાટકોપરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 55.
નીચે 372 પાના ઉપર છેલ્લો પેરેગ્રાફ છે, ફરીથી થોડો ફાયદા લઈએ છે. ઉપર જે કાંઈ મુમુક્ષુને માર્ગદર્શન આપ્યું છે, હવે એ વાતનો ઉપસંહાર કરે છે આ પેરેગ્રાફથી. હવે એવો નિશ્ચય કરવો ઘટે છે કે આટલી વાતની વિચારણા પછી એવા નિર્ણય ઉપર આવવું ઘટે છે કે જેને આત્મસ્વરૂપ પ્રાપ્ત છે, પ્રગટ છે, તે પુરુષ વિના બીજો કોઈ તે આત્મસ્વરૂપ યથાર્થ કહેવા યોગ્ય નથી. શું કહ્યું? આત્મસ્વરૂપને કહેનાર વ્યક્તિ, આત્મસ્વરૂપનો જેને અનુભવ થયો છે, અનુભવમાં જેને પ્રાપ્તિ થઈ છે, જેને પ્રગટ અને પ્રત્યક્ષ આત્મા વર્તે છે વર્તમાન દશામાં, જ્ઞાનમાં, અનુભવમાં, તે પુરુષ વિના બીજો કોઈ તે આત્મસ્વરૂપ યથાર્થ કહેવા યોગ્ય નથી. આત્મસ્વરૂપ, આત્માનું મૂળ સ્વરૂપ, અસલ સ્વરૂપ, એ સૂક્ષ્માતિ સૂક્ષ્મ આત્મસ્વભાવ છે, ત્રિકાળી સ્વભાવ છે, શાશ્વત સ્વભાવ છે, અને એનો અનુભવ હોયા ન હોય તો એ વિષયમાં જ્ઞાન બિલકુલ અજાણ હોય છે. જ્યાં સુધી આત્મસ્વરૂપનો પ્રત્યક્ષ અનુભવ ન થાય, સહજ અનંત પ્રત્યક્ષ એવું જે આત્મસ્વરૂપ, એના અતિન્દ્રિય પ્રત્યક્ષ અનુભવ વિના એ વિષયમાં અનાદિથી જીવને અજાણપણું વર્તે છે. એ વિષયમાં જીવ અંધારામાં ઊભો છે, પોતાના જ સ્વરૂપને વિશે પોતે અંધારામાં છે. તેથી એને કહેવા, એને દર્શાવવા તે પ્રકારની અનુભૂતિ સંપન્ન હોય એ જ મહાત્મા એને કહી શકે, એ જ પુરુષ એને કહી શકે, એ જ એને દર્શાવી શકે, બીજા કોઈ એને દર્શાવી શકે નહીં. એવો નિશ્ચય કરવો, એવો નિશ્ચય શા માટે કરવો? કે ગમે તે પુરુષ પાસેથી આત્મા શ્રવણ કરવા યોગ્ય નથી, વિચારવા યોગ્ય નથી, કેમ કે તે કલ્પનાયુક્ત વાણીથી કહેશે તો એની કલ્પના થવાનો અવસર પ્રસંગ બનવાનો પૂરો સંભવ છે ત્યાં. એટલે આ નિશ્ચય કરવો ઘટે છે કે જેને આત્મસ્વરૂપ પ્રાપ્ત છે, પ્રગટ છે, પ્રત્યક્ષ છે, તે પુરુષ વિના બીજો કોઈ તે આત્મસ્વરૂપ યથાર્થ કહેવા યોગ્ય નથી, દર્શાવવા યોગ્ય નથી. અને તે પુરુષથી, તેવા પુરુષથી, અનુભવી પુરુષથી આત્મા જાણ્યા વિના બીજો કોઈ આત્મકલ્યાણનો ઉપાય પણ નથી. આ એક જ ઉપાય છે. જેને જન્મ મરણથી મુક્ત થવું હોય, ભવભ્રમણથી મુક્ત થવું હોય, તેને આત્મજ્ઞાની પુરુષથી જ આત્મા જાણવો, એ સિવાય પરિભ્રમણથી મુક્ત થવાનો બીજો કોઈ ઉપાય નથી. કેમ કે આત્મજ્ઞાન વિના ભવભ્રમણ મટે નહીં, અને એ આત્મજ્ઞાનની પ્રાપ્તિ આત્મજ્ઞાની પાસેથી જ થવી સંભવે છે, એનો બીજો કોઈ ઉપાય નથી. એટલે એનો બીજો કોઈ ઓલ્ટરનેટિવ નથી કે એની અવેજીમાં બીજું કાંઈ ચાલે. ભલે આત્મજ્ઞાની પુરુષ ન હોય વિદ્યમાન, તો એમના લખેલા શાસ્ત્રો તો આપણી પાસે છે, માટે એ વાંચીને આત્મજ્ઞાન કરી લઈશું, અથવા તો એ આત્મજ્ઞાની પુરુષથી શ્રવણ પ્રાપ્ત એવા બીજા જીવો, ભલે આત્મજ્ઞાની ન હોય તો તેની પાસેથી, વિદ્વાન હોય, પંડિત હોય, તેની પાસેથી એણે આત્મજ્ઞાની પુરુષોને સાંભળ્યા છે, માટે તેની પાસેથી આત્મા સાંભળીને આત્મા પ્રાપ્ત થઈ જશે એવું પણ સંભવિત નથી. બીજો કોઈ એનો અવેજી નથી કે એના બદલામાં બીજું કાંઈ ચાલી શકે. સુગમ અને સુખકારણ, એ તો બીજો કોઈ ઉપાય જ નથી. કોઈ જે વાત છે એ ટંકોત્કીર્ણ છે, બીજો કોઈ ઉપાય નથી એનો. જગતમાં પણ એ વાત બધાને અનુભવ ગમ્ય છે કે કોમ્યુનિકેશનના, પરોક્ષ કોમ્યુનિકેશનના સારામાં સારા સાધનો ઉપલબ્ધ છે. અત્યારે પડદા ઉપર મિટિંગો કરાય છે. એક માણસ અમેરિકામાં બેઠો હોય, બીજો રશિયામાં, ત્રીજો ત્રીજો લંડનમાં બેઠો હોય, ચોથો ઇન્ડિયામાં હોય, તો પડદા ઉપર એની મિટિંગ ગોઠવી શકાય છે, વાતચીત કરી શકાય છે, વિચારોની આપ લે કરી શકાય છે. છતાં પર્સનલ મિટિંગ કરવાનું કારણ શું? પ્રત્યક્ષ મળવાનું કારણ શું? એવા જે માણસો સંપન્ન છે કે જે આવી મિટિંગ ગોઠવી શકે છે, એને ઘર બહાર નીકળવામાં જોખમનો પાર નથી. આતંકવાદનો જમાનો છે અત્યારે, ક્યારે કોણ પિસ્તોલ ચલાવે કહેવાય નહીં, ભરબજારે કેનેડીને મારી નાખો. અમેરિકામાં એને કંઈ સુરક્ષા ઓછી હશે, એની સિક્યોરિટી ઓછી હશે ઇન્ડિયા કરતાં. એ લોકોને ઘર બહાર નીકળીને શા માટે વ્યક્તિગત મિટિંગ કરવી પડે છે? કે પ્રત્યક્ષની અવેજી કોઈ છે જ નહીં. કોઈ પણ પરોક્ષ સાધન પ્રત્યક્ષની પૂર્તિ ન કરી શકે. આ તો બધાને અનુભવ ગોચર છે, માટે એ પ્રમાણે વર્તે છે કે નહીં, કાર્ય કરે છે કે નહીં. અને એ તો બધા સ્થૂળ વિષય છે. એ જે રાજકાજ ચલાવવા અને રાજકારણ ચલાવવા, એ તો સ્થૂળ બુદ્ધિનો વિષય છે. આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું તે અતિ સૂક્ષ્મથી સૂક્ષ્મ બુદ્ધિનો વિષય છે. ઉઘાડો છો એનો વાંધો નહીં, પણ પોતાના પ્રયોજનની બુદ્ધિ સૂક્ષ્મ હોવી ઘટે છે. અને એની એકમાત્ર પકડ આવે, અપ્રયોજનની પકડ બધી છૂટી જાય, એ રીતે સૂક્ષ્મતા અને તીક્ષ્ણતા આવે, તો જ આત્મજ્ઞાન થાય. અને તે પણ આત્મજ્ઞાની પુરુષના વ્યક્તિગત પ્રત્યક્ષ પરિચયથી થાય, એમને એમ થાય નહીં. આવો નિશ્ચય કરવો ઘટે છે, આજ્ઞા છે. નિશ્ચય કરવો ઘટે છે એટલે મુમુક્ષુને જેને પત્ર લખ્યો છે એ જગ્યાએ મુમુક્ષુએ પોતાને અહીંયા અવધારણ કરવાનું છે કે આ કૃપાળુદેવ મને કહે છે, મને આજ્ઞા કરે છે. 101 વર્ષ પહેલાં લખાયેલો પત્ર આજે મારા ઉપર લખાય છે એમ સીધું આવવું જોઈએ. કે એ પુરુષથી આત્મા જાણ્યા વિના બીજો કલ્યાણનો ઉપાય નથી. તે પુરુષથી આત્મા જાણ્યા વિના, એ પ્રસંગ પ્રાપ્ત થયા વિના આત્મા જાણ્યો છે એવી કલ્પના મુમુક્ષુ જીવે સર્વથા ત્યાગ કરવી ઘટે છે. મને ખબર છે કે આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ છે, એ કલ્પના છે, એ કલ્પના ત્યાગ કરવી ઘટે છે. ઉપર ટપકે પોતાના વિચાર, પોતાની માન્યતા અને શ્રદ્ધા શાસ્ત્ર વચનો સાથે મેળ ખાય છે, માટે મને આત્માનું જ્ઞાન છે એમ જરા પણ વિચારવા યોગ્ય નથી, એ કલ્પના ત્યાગ કરવી ઘટે છે. તે આત્મારૂપ પુરુષના સત્સંગની નિરંતર કામના રાખવી. કેવા છે તે આત્મજ્ઞાની પુરુષ? કે આત્મારૂપ છે. હવે તે મનુષ્ય રૂપે નથી, હવે તે આત્મારૂપે છે. આત્મા રૂપે છે એ તો ઠીક છે, પણ આત્મા પોતે પરમાત્મા રૂપે છે, માટે સત્પુરુષ પણ પરમાત્મા રૂપે છે. એવી બુદ્ધિએ, પરમેશ્વર બુદ્ધિએ તેમના સત્સંગની નિરંતર કામના રાખી, ઉદાસીનપણે લોકધર્મ સંબંધી અને કર્મ સંબંધી વ્યવહાર કરવો. ઉદાસીનપણે, નિરસપણે, અસાર છે, નિરર્થક છે, વૃથા પરિશ્રમ છે, પણ ચાલે એવું નથી, પોતાના પરિણામ બગડી ન જાય એટલા ખાતર પણ સાવધાની રાખીને પરાણે પરાણે, જેમ કોઈ કેદી પાસે જેલર કામ લીએ એવી રીતે પૂર્વકર્મનો ઉદય કેદી બનાવીને આત્મા પાસે કામ લીએ, એનું વળતર કાંઈ નથી. કેદીને તો વળતર કદાચ મળતું હશે, આપણને ખબર નથી, પણ આનું વળતર તો કાંઈ નથી સિવાય એકલું નુકસાન. ઉદાસીન ભાવે, ઉદાસીનપણે લોકધર્મ સંબંધી એટલે જગતના કાર્યો, જેને વ્યવહારિક કાર્યો લોકધર્મ કહેવામાં આવે, ગૃહસ્થી ધર્મ છે, સમાજ ધર્મ છે, જેની સાથે જે પ્રકારનો સંબંધ હોય તે બધા લૌકિક ધર્મ સંબંધી, એટલે ધર્મ એટલે ફરજ, અહીંયા લૌકિક ફરજ સંબંધી ધર્મ એટલે આ વિતરાગ ધર્મ નહીં, લૌકિક ધર્મ સંબંધી, લોક ફરજ સંબંધી અને કર્મ સંબંધી એટલે પોતાના પ્રારબ્ધ ઉદય સંબંધી વ્યવહાર કરવો. કેવી રીતે? કે પરિણામે છૂટી શકાય એવી રીતે. પરિણામે એટલે ફળ સ્વરૂપે છૂટી શકાય એવી રીતે. એ પરિણામે કેવી રીતે છૂટી શકાય? કે એનાથી છૂટવાના લક્ષ્ય ઉદાસીનતા આવી હોય તો એ પ્રવૃત્તિ માથે આવી પડી છે, માટે કરવી પડે છે, છૂટકો નથી માટે કરવી પડે છે, પણ છૂટવા ચાહું છું એ ચાહના સાથે હોય તો એ પરિણામે છૂટે, નહીંતર એ પરિણામમાં રસ આવે અને એ પરિણામથી વિશેષ માઠા કર્મ બંધાય, એ પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે. એવી રીતે વ્યવહાર કરવો જે વ્યવહાર કાર્યોમાં જીવને પોતાની મહત્તા દઈની ઈચ્છા હોય તે વ્યવહાર કરવો યથાયોગ્ય નથી. એમાં પણ તે વ્યવહાર કરતાં કરતાં પોતાની મહત્તા, સારી એવી પોતાની મહત્તા જળવાય, પોતાની મહત્તા વધે, પોતાની શોભા વધે, તે પ્રકારના અભિપ્રાયથી તો એવો વ્યવહાર કોઈ પણ લોક ધર્મ સંબંધી પણ એવો વ્યવહાર કરવો નહીં. આ તો એક પારલૌકિક જ્ઞાનના દાતાર છે એટલે લૌકિક વાતમાં પણ બચાવે છે. ઘરે લગ્ન પ્રસંગ બધાને ત્યાં આવે છે, ગ્રસ્તોને અભિપ્રાય એવો હોય છે કે આપણે ત્યાં સારામાં સારું બધું થવું જોઈએ. કેમ કે બધા સગા સંબંધીને ગામવાળા જાણશે કે અત્યારે ફલાણા ફલાણા ભાઈને ત્યાં આવો પ્રસંગ આવ્યો છે. તો આપણી મહત્તા વધે, જળવાઈ રહીએ, એવું સારામાં સારું બધું થવું જોઈએ. આ લોક ફરજ સંબંધી વ્યવહાર કેવી રીતે જીવ કરે છે, એવો રસ ચડી જાય છે એ વખતે જીવને, અને એવા કર્મ બાંધે છે અને કાંઈ ખબર પડતી નથી. અહીંયા ત્યાંથી પણ બચાવ્યા છે કે જે વ્યવહાર કાર્યોમાં જીવને પોતાની મહત્તાની ઈચ્છા હોય, મારી મોટાઈ વધે, આબરૂ વધે, કીર્તિ વધે, સમાજની અંદર મારી ગણતરી વધે, કાંઈક સ્થાન વધારે સારું ગણાય, વ્યવહાર તે રીતે કરવા યોગ્ય નથી. એ ઈચ્છાથી કરવા યોગ્ય નથી. એ નિરંતર એ છે તો ડૂબતો પણ નિરંતર ડૂબતો જ આવ્યો છે. ભવભ્રમણના ભવસાગરમાં ડૂબકા ખાતા ખાતા અહીં સુધી પહોંચ્યો છે. એ તો ઘણી વાત છે કે બધાને એવા ભાવ રહે છે, પણ અહીંયા તો હવે આ તો એવા વચનો છે કે ભવભ્રમણથી નિસ્તાર કરનારા વચનો છે. ગમે ત્યાંથી પણ બચાવી લઈએ જીવને. એટલે હવે બચવું હોય તો આ વાત છે, અત્યાર સુધી કર્યું તે કર્યું, થયું તે થયું, થયું ન થયું બનવાનું નથી. સમજ્યા ત્યાંથી સવાર એ પ્રકારના પરિણામ છોડી દેવા. જે કાંઈ થતું હોય એ થવા દેવું, પોતાની ઈચ્છા પોતાની મહત્તા વધારવાની ન હોવી જોઈએ. અહીં સુધી આપણે સ્વાધ્યાય કાલે ચાલી ગયો છે, સંક્ષેપમાં થોડું લીધું હતું. આગળ કહે છે કે અમારા સમાગમનો હાલ અંતરાય જાણી નિરાશતાને પ્રાપ્ત થવું ઘટે છે, તથાપિ તેમ કરવા વિશે ઈશ્વર ઈચ્છા જાણી સમાગમની કામના રાખી જેટલો પરસ્પર મુમુક્ષુ ભાઈઓનો સમાગમ બને તેટલો કરવો. શું કહે છે કે પોતાનો પ્રત્યક્ષ સમાગમ બની શકવા યોગ્ય નથી. 26મું વર્ષ છે, આ દિવસોમાં આ એક બે વર્ષમાં બહુ વ્યસ્ત રહ્યા છે, પોતે નિવૃત્તિ ઓછી મળી છે. લગભગ 1.5 વર્ષ સુધી મુંબઈ છોડીને નિવૃત્તિ ક્ષેત્રમાં જે દર્શાલ આવતા હતા એ 1.5 વર્ષ સુધી આવ્યા નથી. એટલે એવા કારણોને લઈને પ્રત્યક્ષ સમાગમ સંભવિત નથી, તો નિરાશતા થાય એ સ્વાભાવિક છે. જે પ્રત્યક્ષ સમાગમને ચાહતા હોય, ઈચ્છતા હોય, એને નિરાશા થાય એ સંભવિત છે, એમ થવું ઘટે એ સ્વાભાવિક છે. તો પણ તેમ કરવા વિશે ઈશ્વર ઈચ્છા જાણી, ઈશ્વર ઈચ્છાને અવતરણ ચિહ્ન શબ્દમાં લખ્યું છે, કેમ કે પોતાનો અભિપ્રાય કોઈ ઈશ્વર કરતા ની માન્યતાવાળો કોઈ અભિપ્રાય નહોતો. પણ ઈશ્વર શબ્દ, હરિ શબ્દ એ અનેક જગ્યાએ કુદરતના કાનૂન અનુસાર, કુદરતના સ્વભાવ અનુસાર, કુદરતી જે રીતે બનવા યોગ્ય હોય તે બને એમ સમજાવવા માટે ઈશ્વર ઈચ્છા. કેમ કે લોકો જે ઈશ્વર કરતા માને છે એને ઈચ્છાવાળો ઈશ્વર માન્યો છે. જ્યારે જૈન દર્શનમાં જે ઈશ્વર છે, ભગવાન છે, એને ઈચ્છા જ હોતી નથી, વિતરાગ છે. જૈન દર્શનમાં ઈશ્વર છે તે પૂર્ણ ઐશ્વર્યને પ્રાપ્ત એવા વિતરાગ પ્રભુ છે. વિતરાગને તો કોઈ ઈચ્છા નથી હોતી, પણ લૌકિક ભાષામાં એ વાત બહુ પ્રચલિત છે, એવા ઈશ્વર ઈચ્છા હોય એ પ્રમાણે બને. એટલે કે કુદરતે બનવા યોગ્ય હોય એ રીતે બને, એ સમાધાન કરવું એ રીતે કે કુદરતે સમાગમ પ્રાપ્ત થયો હશે ત્યાં સુધી થશે એમ જાણીને પણ સમાગમની કામના તો રાખવાની રહે. એ કામના એથી બંધ થઈ જાય એવા સમાધાનથી, એવું સમાધાન નહીં. સમાગમ થવા યોગ્ય હોય ત્યારે થાય છે, તો પણ શીઘ્ર શીઘ્ર સમાગમ પ્રત્યક્ષ થાય એવી ભાવના મુમુક્ષુને થયા વિના હોયા વિના રહે નહીં. એવી સમાગમની કામના રાખે. જેટલો પરસ્પર મુમુક્ષુ ભાઈઓનો સમાગમ બને તેટલો કરવો, આ સિદ્ધિ આજ્ઞા છે, કૃપાળુદેવની આજ્ઞા છે, સર્વજ્ઞાનીઓની એ આજ્ઞા છે કે પ્રત્યક્ષ જ્ઞાની પુરુષનો સમાગમ ન મળે તો એક રસ્તે ચાલવા માટે જેનો અભિપ્રાય છે, પરિભ્રમણથી જેને મુક્ત થવું છે, ભવરોગથી છૂટવું છે, એવા એક અભિપ્રાયવાળા મુમુક્ષુઓનો સમાગમ અવશ્ય કરવો, નિયમિત રીતે કરવો એમ કહેશે. હવે કરવો એ સિદ્ધિ આજ્ઞા છે. જેમ જીવવા માટે ખાધું ખાવું પીવું આરામ કરવો અને બીજી જીવન જરૂરિયાતની ચીજો વિના ચાલે નહીં, તેમ સત્સંગ વિના મુમુક્ષુનું જીવન ચાલે નહીં. આટલી સત્સંગની ભાવના એટલા માટે હોવી ઘટે છે કે જ્યારે જ્ઞાની પુરુષો પણ સત્સંગને ઈચ્છે છે તો મુમુક્ષુને કેટલી પ્રબળ ભાવના હોવી ઘટે છે. એક દિવસ પણ કોઈ સત્સંગમાં ન આવે તો એને એમ પૂછવું ઘટે છે કે તમારે આજનો દિવસ કેમ ગયો, સત્સંગ ન મળ્યો તો તમારા પરિણામમાં શું થયું, ચાલ્યું, ચાલી શક્યું ખરું, આજનો દિવસ ચાલી ગયો તમારો, ન ચાલવો જોઈએ, ખેદ થાય. એ પ્રકારે સત્સંગની કામના રાખીને પરસ્પર ભાઈઓએ મુમુક્ષુએ સત્સંગ બને તેટલો કરવો, વિશેષપણે શક્ય હોય તેટલો કરવો. માર્ગદર્શન તો એ છે કે જ્યાં જ્યાં પોતાની મૂંઝવણ હોય એ મૂંઝવણનો માર્ગ કાઢવા માટે પરસ્પર વિચારોની આપ લે કરે, પોતે જે જગ્યાએ ઊભો છે પોતાની યોગ્યતાનું નિવેદન કરે, એ યોગ્યતામાં એક ડગલું હું કેવી રીતે આગળ વધું એનો વિચાર વિમર્શ કરે, પોતાના દોષોનો પણ પ્રગટપણે નિવેદન કરે. જોકે એમાં ઘણી સરળતા અપેક્ષિત છે, સરળતા વિના તો એ સંભવિત નથી, પણ એટલી આત્મીયતા હોય તો એ પણ કર્તવ્ય છે, વિશેષ પ્રકારે કર્તવ્ય છે. એ વગર પોતાની ભૂલ પોતાને બહુભાગ સમજાતી નથી, એ બીજા સાથે રહેનારા મુમુક્ષુઓથી સમજાય છે અને તેથી એ કહેનારાને ઉપકારી ગણવા યોગ્ય છે. જરા પણ માઠું લગાડવા યોગ્ય તો નથી, પણ એને ઉપકારી ગણવા યોગ્ય છે. તરીએ કોણ ઉપાય, બીજો ઉપાય નથી એનો, તરવાનો બીજો કોઈ ઉપાય નથી. આ તો કેટલું માર્ગદર્શન આપ્યું છે. જેટલું બને તેટલું પ્રવૃત્તિમાંથી વિરક્તપણું રાખવું. વિરક્તપણું એટલે રસરહિતપણું, નિરસપણું. રક્ત એટલે એકાગ્ર થવું, રસથી એકાગ્ર થવું તેને રક્ત કહે છે, એવું ન કરવું તેને વિરક્તપણું કહે છે. પ્રવૃત્તિના કાળમાં આગળ પણ કહ્યું, સાવધાનપણું, પ્રવૃત્તિના પ્રસંગોમાં અત્યંત સાવધાનપણું રાખવું ઘટે છે. જો જાગૃતિ ન રહે તો રસ રેડાયા વિના રહેશે નહીં, જાગૃતિ રાખતા એ નિરસ પરિણામે થશે. જેટલું બને તેટલું પ્રવૃત્તિમાંથી વિરક્તપણું રાખવું. સત્પુરુષના ચરિત્રો અને માર્ગાનુસારી જીવોના વચનો અને જેનો ઉદ્દેશ આત્માને મુખ્ય કહેવા વિશે છે એવા ગ્રંથનો, ગ્રંથને અને વ્યક્તિને માર્ગાનુસાર જીવોના કાંસમાં નામ પણ આપ્યા છે કૃપાળુ દેવે, કે જેટલું બને તેટલું પ્રવૃત્તિમાંથી વિરક્તપણું રાખવું, સત્પુરુષના ચરિત્રો, જ્ઞાની પુરુષોના ચરિત્રો એનો પરિચય રાખવો, અનેક પ્રકારના સંયોગ વિયોગના ઉથલ પાથલના અનુકૂળતા પ્રતિકૂળતાના પ્રસંગમાં જ્ઞાનીઓએ આત્મદશા કેવી રીતે સંભાળી છે, કેવી રીતે ટકાવી છે અને કેવી રીતે વર્ધમાન કરી છે એ એમના ચરિત્રો છે. એ ચરિત્રોનો પરિચય કરવો અને માર્ગાનુસારી કાંસમાં લખે છે સુંદરદાસ, પ્રીતમ, અખા, કબીર આદિ એવા જીવોના વચનો. કેમ એવા જીવોના વચનો કયા અને બીજા શાસ્ત્રોના નામ ન લીધા, આ વિચારવા યોગ્ય છે. ઠીક, શાસ્ત્રો તો બીજા ઉપલબ્ધ છે અને મહાન શાસ્ત્રોના સત્સૃતના નામ લખ્યા છે, પાછળ 20 શાસ્ત્રોનું લિસ્ટ છે. અહીંયા એ વાત નથી લખી, એમાંથી એકે શાસ્ત્રનો ઉલ્લેખ નથી. મુમુક્ષુની ભૂમિકાને યોગ્ય શું છે એની શિખામણ છે અહીંયા, કે તમને શું કામમાં અત્યારે આવશે. બહુ પૌષ્ટિક ખોરાક હોય, ચાર શેર ઘીનો મેસૂમ બનાવ્યો હોય કે સાલમ પાક હોય, ચાર શેર ઘી એટલે એક શેર લોટમાં ચાર શેર ઘી, પણ એ કાંઈ 21 દિવસથી ટાઇફોઈડમાંથી ઉઠ્યો હોય એને ખવડાવાય નહીં. ભાઈ બહુ આમ નબળાઈ આવી ગઈ છે ને સરખું ઘી ખવડાવો, ન ખવડાવાય, મરી જાય. એને મગનું પાણી દેવું જોઈએ, મગના પાણીની કાંઈ કિંમત નથી અને મિષ્ટાનની ઘણી કિંમત છે. મગનું પાણી એટલી શક્તિ ના આપે જેટલું ઘી આપે, મિષ્ટાન આપે, પણ ક્યારે શું ખવાય એનો વિવેક હોવો જોઈએ. એમ અહીંયા મુમુક્ષુને યોગ્ય શું છે, સુંદરદાસ, સુંદર વિલાસ કરીને એમનો ગ્રંથ છે, હમણાં જ હાથમાં આવ્યો છે, સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલય અમદાવાદ તરફથી પ્રકાશિત થયેલો છે. મારી પાસે તો બહુ જૂની એડિશન આવેલી છે, પણ બહુ સરસ 21 પ્રકરણો છે એની અંદર, ગુરુના, જ્ઞાનીના, અનુભવના, પુરુષાર્થના, સુરવીરતા કો અંગ છે. એક બધામાં કૃપાળુ દેવે ઉદ્ધરણ કર્યું છે, સુરવીરતા કો અંગ છે પ્રકરણનું નામ, અંગ આપ્યું છે. ઘણી ઘણી વાતો લખી છે એમણે. મુમુક્ષુને એ વિશેષ અસર કરી જાય એવા વચનો હોવાને લીધે શા માટે એનો પરિચય કરવાનો કે છે, કે મુમુક્ષુની ભૂમિકામાં એ વધારે અસર કરી જાય એવા વચનો છે. એટલે કહ્યું છે કે માર્ગાનુસારી જીવેના જીવોના વચનો અને જેનો ઉદ્દેશ આત્માને મુખ્ય કહેવા વિશે છે એવા ગ્રંથો, એમાં વિચારસાગર, સુંદરદાસના ગ્રંથ, આનંદઘનજી, બનારસીદાસ, કબીર, અખા વગેરેના પદ, એ બનારસીદાસના પદમાં પણ ઘણી વાતો છે એવી. બનારસીદાસ એક બહુ મહાન કવિ થયા, જેમણે સમયસાર કળશ ઉપટીકા ઉપરથી નાટક સમયસારની રચના કરેલી, પ્રસિદ્ધ ગ્રંથ છે, એમાં પણ ઘણા પદો છે અને એ સિવાય પણ એમની રચના ઘણી છે. એવા ગ્રંથોનો પરિચય રાખવો બનારસી વિલાસ કરીને છે, જેમાં સુંદર વિલાસ છે, બનારસી વિલાસ કરીને ગ્રંથ છે, અને એ સૌ સાધનમાં મુખ્ય સાધન, એ બધા સાધનોમાં મુખ્ય સાધન એવો સત્પુરુષનો સમાગમ ગણવો, એની મુખ્યતા આપવી. સત્પુરુષના સમાગમને છોડીને ઘરે ગ્રંથ વાંચવા બેસી જાવ નહીં. પહેલાં તો એ સવાલ છે કે આપણે તો એની યોગ્યતામાં તો આવીએ, પરખવાની ઓળખવાની યોગ્યતામાં તો આવવું જોઈએ ને. એવું કાંઈ નથી કે કોઈ બોર્ડ લગાવીને ફરે છે, અને બોર્ડ લગાવીને ફરે તો પાછો વિચાર કરવો પડે કે આ કેમ બોર્ડ લગાવ્યું છે અહીંયા શું. એ વિષય પરખનો છે, એ કોઈ વિષય કહેવાનો નથી, કહેવાનો નહીં હોવાથી સાંભળવાનો પણ નથી. હીરો ખરીદવો હોય તો ઝવેરી થવું પડે એવો વિષય છે, અને એ તૈયારી પહેલાં કરવાની છે. એ સૌ સાધનમાં મુખ્ય સાધન એવો શ્રી સત્પુરુષનો સમાગમ ગણવો, આ તો ગણતરી શું રાખવી, ગણતરી હશે એ પ્રકારે પ્રવૃત્તિ અને શોધ થશે. કૃપાળુ દેવ તો પોકારી પોકારીને આ વાત કરે છે. દર્શન મોહ મંદ પામે, મોહ રહિત પુરુષોને મહિમા ભક્તિ કરતા દર્શન મોહનો અનુભાગ કપાય છે, દર્શન મોહનો અનુભાગ ઘટે છે, એટલે તે કર્તવ્ય છે એમ છે. છતાં પણ વ્યક્તિગત પ્રશ્નો જાહેર સ્વાધ્યાયમાં ચર્ચવા યોગ્ય નથી, કોઈ વ્યક્તિ વિશેષના પ્રશ્નો ચર્ચવા યોગ્ય નથી. અહીંયા તો સિદ્ધિ આજ્ઞા છે, કૃપાળુદેવની સિદ્ધિ આજ્ઞા છે, બીજું કાંઈ શોધમાં, એક સત્પુરુષને શોધ, પછી એને તેને સર્વ ભાવ અર્પણ કરી દઈને વર્ત્યો જા, આ કન્ડિશન છે. એની માટે આપણી તૈયારી છે, આપણે સત્પુરુષ જોઈએ છીએ, સર્વભાવની અર્પણતાની આપણી તૈયારી છે. કોઈને પ્રકૃતિ છોડવી નથી, મરી જાય તો પ્રકૃતિ છોડવી નથી. ધન દોલત દઈ દેશે, તનમન ધન દેશે, પ્રકૃતિ છોડવી હોય તો મૃત્યુ જેવો વેદના લાગે, વેદના થાય, ત્યારે એની શરત છે કે જો તને સત્પુરુષની શોધવાની ઈચ્છા હોય તો પૂર્વ તૈયારી સર્વભાવ અર્પણ કરવાની રાખજે, પછી મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે. સત્પુરુષ મળે એટલે મોક્ષ મળી જશે, એવું હોય તો અનંતવાર અનંતકાળમાં સત્પુરુષને તીર્થંકરો મળી ગયા છે, નિગ્રંથ ગુરુ ભાવલિંગી સંતો આચાર્યો પણ મળેલા છે, અને સત્પુરુષ તો ઘણા એથી વધારે મળેલા છે, કેમ કે ઉત્તરો ઉત્તર એની સંખ્યામાં વધારો હોય છે, નીચે નીચે જાઓ એમ. પણ આ જીવની સર્વભાવ અર્પણ કરવાની તૈયારી એકેય જગ્યાએ નહોતી, તીર્થંકર પાસે પણ નહોતી, નિર્ગ્રંથ ગુરુ પાસે પણ નહોતી, અને સત્પુરુષ માથે પાસે પણ નહોતી. પછી આપણે મોક્ષ જોઈએ છીએ પણ પ્રમાણિકતા નથી. આપણી વાત હાસ્યાસ્પદ એવી છે કે જેમ કોઈ બાવો બજારમાં માગવા નીકળે ત્યારે ગાંઠિયાવાળાની દુકાને જઈને એમ કે ચપટી ગાંઠિયા મારી તુંબડીમાં નાખ, તો ઓલો નાખી દે. બાજુમાં સોનીની દુકાને તો કે ચપટી સોનું નાખ મારી તુંબડીમાં, એમ નાખે કોઈ ચપટી સોનું? ચપટી ગાંઠિયા મળે પણ કાંઈ ચપટી સોનું થોડું મળે? એમ મોક્ષ જોઈએ છીએ એ કાંઈ એટલો ગાંઠિયા જેટલો સસ્તો નથી. સર્વભાવ અર્પણ કરી દઈને વર્ત્યો જા, પછી મોક્ષ ન મળે તો કૃપાળુદેવ દસ્તાવેજ કરી ગયા છે, મોક્ષ આપવાનો દસ્તાવેજ જામીનગીરી લખીને ગયા છે, વિટનેસ વિતરાગદેવની સાક્ષીએ, કે એક સત્પુરુષ મળે અને સર્વભાવ અર્પણ કરી દઈને વર્ત્યો જાય પછી તને મોક્ષ ન મળે, ન ભૂતો ન ભવિષ્યતિ, હું એનો ગેરેન્ટર છું, મારો અનુભવ બોલે છે એમ કહે છે. શું? અને મારો અનુભવ છે એ ત્રણેય કાળના જ્ઞાનીઓનો અનુભવ છે, એમાં કોઈ ફેર નથી. પણ જીવની તૈયારી નથી રાખીને જોવું જોઈએ, એમાં એથી મોંઘી ચીજ છે. ચારેક ગતિના દુઃખથી હિસાબ ટૂંકામાં કરવો હોય તો એક મિનિટમાં એટલો થાય એવો છે કે ચારેય ગતિમાં જન્મવાના દુઃખ, મરવાના દુઃખ, પીડા, રોગના બાધાના દુઃખ અને સૌથી મોટા ટેન્શનના દુઃખ, જે ટેન્શનથી માણસ આપઘાત કરે છે, મરવું પસંદ કરે છે, એ બધા પ્રકારના દુઃખથી છૂટવા માટે કિંમત કેટલી ચૂકવવી છે એ પહેલાં નક્કી કરો કે તમારે કેટલી કિંમત ચૂકવવી છે. એ તો નુકસાન ગયું, હવે નફો કેટલો ગણવો છે? કે સાદી અનંત અનંત સમાધિ સુખમાં અનંત દર્શન અનંત જ્ઞાન સહિત જો એટલો નફો, આટલો નુકસાન ન થાય અને આટલો નફો થાય, હવે એની કિંમત કેટલી? જગતમાં કોઈ પદાર્થ એવો નથી કે એની કિંમત ચૂકવી શકાય. ત્યારે કૃપાળુદેવ તો બહુ નાની વાત કરી કે ભાઈ તારે પાસે ભાવ જે થાય છે ને એ બધા અર્પણ કરી દે, એને કાંઈ મારે એક પાયે તારી જોતી નથી, અમે તો નિષ્પ્રિય છીએ, તારી પાસેથી કાંઈ જોતું નથી, અમારે કાંઈ લેવી કોઈ જરૂર જ નથી, પણ તું તારા સર્વભાવનું સમર્પણ કરી શકે એમ છો એટલી તારી તૈયારી છે, તો અમારે કાંઈ જોતું નથી, લાભ થવાનો છે તને થવાનો છે. પણ શરત આટલી છે, આટલી તૈયારી વાળાનું કામ છે, બીજાનું આમાં કામ નથી. ઉપર ઉપરથી તો અનંતકાળથી ચાલ્યો છે, આ એક ભાવમાં પણ જો ઉપર ઉપરથી ચાલશે તો ફરીને પાછી આવી તક નહીં મળે. એ રીતે મુખ્ય વાત શું છે ગણતરીમાં રાખવા યોગ્ય છે અભિપ્રાયમાં, એ વાત કરી કે સદગ્રંથો હોય છે, મુમુક્ષુઓનો પણ સત્સંગ હોય છે, પણ જ્ઞાની પુરુષનો સત્સંગ એ કોઈ સર્વોત્કૃષ્ટ સાધન છે એમ ગણતરીમાં રાખવું. અમારા સમાગમનો અંતરાય જાણીને ચિત્તને પ્રમાદનો અવકાશ આપવો યોગ્ય નહીં. અમે ઘણા વખતથી પ્રત્યક્ષ સમાગમમાં આવી શકતા નથી, કોઈ અંતરાય છે એ વિષયમાં, એ પ્રસંગમાં. તો પણ તમારા ચિત્તમાં એથી કરીને કોઈ આત્મકાર્યમાં, આત્મકલ્યાણના કાર્યમાં જરા પણ પ્રમાદ આવવો જોઈએ નહીં, એનો અવકાશ એને પ્રમાદ આવે એવી ખાલી જગ્યા ન હોવી જોઈએ. મુમુક્ષુ એટલે શું? આ એનું ચિત્ર દોરે છે કે મુમુક્ષુ કેવો હોય છે, કે જગત આખું ઈષ્ટ અનિષ્ટપણાના પરિણામમાં ડૂબેલું છે. આ મને ઠીક છે ને આ મને ઠીક નથી, આ મને ઠીક છે ને આ મને ઠીક નથી, આ મને ફાવે છે ને આ નથી ફાવતું, આ અનુકૂળ છે ને આ પ્રતિકૂળ છે, આમાંથી પરિણામ નવરા થતા નથી આખા જગતના જીવોના. એક મુમુક્ષુ જીવ એવો છે કે તે ઈષ્ટ અનિષ્ટપણું મટાડવા માટે નિરંતર પ્રયત્નવાન છે. ક્યારે? ખાલી ઠમણી લઈને શાસ્ત્ર વાંચવા બેસે ત્યારે એમ નહીં, કે કલાક બે કલાક મંદિર જાય કે ભક્તિ કરે ત્યારે એમ નહીં, નિરંતર પ્રયત્નવાન છે. આ જીવને ઈષ્ટ અનિષ્ટપણું કેમ ક્ષણે ક્ષણે કેમ થાય છે? જ્યારે કોઈ પદાર્થ ઈષ્ટ અનિષ્ટ છે નહીં, માત્ર આ જીવની કલ્પના છે, અને આત્માનો સ્વભાવ પણ પરપદાર્થમાં ઈષ્ટ અનિષ્ટપણું કરવાનો જ્ઞાનનો સ્વભાવ નથી, આત્માનો સ્વભાવ નથી. આમ બંને બાજુ વાત ચોખ્ખી છે, છતાં આ જીવને કલ્પના થાય છે અને એ કર્મ બાંધે છે અને ભવભ્રમણમાં રખડે છે. આનો ભય કા નહીં? નિરંતર એમાંથી છૂટવાનો. જે કામી છે, મોક્ષાર્થી છે અને પ્રયત્નવંત છે, ઉદ્યમવંત છે, એને અહીંયા મુમુક્ષુ કહે છે. બીજું તો જેમ સાધુ વેશધારી હોય છે, મુમુક્ષુ પણ વેશધારી થઈ જશે. ભાઈ, અમે ફલાણી સંસ્થામાં જઈએ છીએ, ફલાણી સંસ્થાના અમે મેમ્બર છીએ, એના કાર્યક્રમમાં અમને સૌ ખબર આપવામાં આવે છે અને અમે એમાં સામેલ થઈએ છીએ, એમ કાંઈ મુમુક્ષુ પણ નથી. નિરંતર અંદરમાં ઉદ્યમવંત હોય છે, પુરુષાર્થવંત હોય છે, પ્રમાદ કરતા નથી. પ્રમાદ ચોર છે, મોટો દુશ્મન છે, એવી જેની જાગૃતિ છે એની વાત કરે છે અહીંયા. કે અમારા સમાગમનો અંતરાય જાણી ચિત્તને પ્રમાદનો અવકાશ આપવો યોગ્ય નહીં. પરસ્પર મુમુક્ષુ ભાઈઓનો સમાગમ અવ્યવસ્થિત થવા દેવો યોગ્ય નહીં. વ્યવસ્થિત, નિયમિત રાખવો, હંમેશા સ્વાધ્યાય જોઈએ, હંમેશા સત્સંગ જોઈએ, અનિયમિતપણે નહીં. ઠીક છે, નવરા હોય તો જાશું, નહીં તો કાંઈ નહીં. આ તો ટોપ પ્રાયોરિટીનો સબ્જેક્ટ છે, એકદમ મુખ્યતા જેને આવવી જોઈએ. પછી બધું પછી સંસારના કહેવાતા જવાબદારી વાળા કાર્યો કેવા? ખરેખર નહીં, સંસારના કહેવાતા જવાબદારીવાળા કાર્યોથી પણ જેની મહત્તા વિશેષ ભાસી હોય એવો સત્સંગ અને સ્વાધ્યાય અવ્યવસ્થિત થવા દેવો યોગ્ય નથી. જેટલા સગા સંબંધીઓ અને જેની જેની સાથે કામ પડતું હોય, બજાર, ધંધો, વ્યવસાય કે સામાજિક કોઈ પણ, એને ખ્યાલ હોવો જોઈએ કે આ સમયમાં નહીં મળે, આ સમયમાં બીજું કામ હાથમાં નહીં લે, ટેલિફોન નહીં ઉપાડે, કોલ કરશું તો વાત નહીં કરે, એવી મુખ્યતાને બીજાને ખબર પડી જાય. એટલે એ ટાઈમમાં રોકાણ કરે નહીં અને કરે તો નિષ્ફળ જાય. મારી મુખ્યતા આ છે. અન્યમતિમાં આટલું હોય છે, અન્યમતિમાં એવા દ્રઢ મક્કમતાવાળા માણસો હોય છે. ભાઈ, અત્યારે અમે માળા ફેરવીએ છીએ એટલે અમે કોઈની સાથે વાત નથી કરતા, કહી દેજો કે પછી વાત કરે, કહી દેજો કે પછી આવે, નિયમિત જાય. હવે જેમાં કાંઈ અંધારું છે, ખબર નથી, એમાંને આટલી ટેક ને આટલી મક્કમતા હોય છે, ત્યારે આ તો એકલું અમૃત છે. જીવ અજર અમર પદને પામી જાય એવી એવી ચીજ છે, અને એમાં શિથિલતા, અનિયમિતતા હોય, અને પછી આપણે આશા રાખીએ કે કેમ લાભ થતો નથી, આટલા બધા વર્ષ મુમુક્ષુતામાં ગાળ્યા પણ કેમ ફાયદો ન થયો. ફાયદો થાય એવી પરિસ્થિતિ હતી જ ક્યાં પહેલેથી? કેમ કે લાસ્ટ પ્રાયોરિટીથી કામ થાય છે, સેકન્ડ પ્રાયોરિટી એ નથી. જોકે સેકન્ડ છે નહીં આમાં, તો પહેલી ને છેલ્લી બે છે. પહેલી અને મુખ્યતા આવી જવી જોઈએ. પ્રથમમાં પ્રથમ આ વાત, મારા આત્મકલ્યાણથી આ જગતમાં બીજો કોઈ વિશેષ પ્રસંગ નથી. આ મુમુક્ષુની પ્રતિજ્ઞા હોવી જોઈએ. પછખાણ લેવડાવે છે ને ભાઈ, આજે ઉપવાસ કરવાનો છે. મહારાજ ભાઈને પછખાણ લેશે કે નહીં? પ્રતિજ્ઞા આ કરવા જેવી છે, આ પછખાણ લેવા જેવા છે કે મારા આત્મકલ્યાણથી જગતમાં કોઈ વિશેષ પ્રસંગ નથી કે જેથી એને ગૌણ કરીને બીજાની મુખ્યતા થઈ શકે. પછી આત્મકલ્યાણ ન થાય એવું નહીં બને. પછી નહીં થાય એવું બનવાનું જ નથી, ગેરંટેડ વાત છે. પણ આટલી તૈયારી હોવી જોઈએ. જગત ઈષ્ટને આત્મથી મધ્યપાત્ર મહાભાગ્ય, એક એક વાક્ય બધા પેથીએ પેથીએ તેલ નાખીને વાત કરી છે. આ મધ્યપાત્ર હજી લીધો છો, પછી ઉત્કૃષ્ટ પાત્ર થવામાં તો હજી વાર છે. આ તો મધ્યપાત્ર લીધો છે, પાત્રતાનો મધ્યમ કોટીનો જીવ છે. પણ આટલી તો મધ્યમ કોટીવાળાની તૈયારી હોવી જોઈએ, પછી ઉત્કૃષ્ટ આવે. પરસ્પર મુમુક્ષુ ભાઈઓનો સમાગમ અવ્યવસ્થિત થવા દેવો યોગ્ય નહીં. કેટલી મૃદુ ભાષાથી વાત લખી છે, નથી એમ શબ્દ નથી વાપર્યો, નહીં એમ લખ્યું છે. પણ એ આજ્ઞા છે. મુમુક્ષુ જીવે પોતાને આ આજ્ઞા કરી છે અને એ આજ્ઞા ચુસ્તપણે પાલન કરવાની છે, પરિપાલન કરવાની છે. એવી પોતાને સ્વાધ્યાય દરમિયાનમાં તૈયારી થઈ જવી જોઈએ. નિવૃત્તિના ક્ષેત્રનો પ્રસંગ ન્યૂન થવા દેવો યોગ્ય નહીં. મુમુક્ષુ ભાઈઓએ નિવૃત્તિના ક્ષેત્રમાં ચાલ્યા જાવ. આ તો હેરાનગતિનો મોહમયી નગરી છે. અહીંયા તો માણસોને કેવા પરિણામથી કામ કરવું પડે છે એ જોઈને ચક્કર આવે એવું છે. એ પરિણામ થઈ શકે એવી તો આપણી સ્થિતિ નથી, પણ એ જોતા ચક્કર આવે એવું છે. કેટલા પરિણામ, આકુળતા આકુળતા આકુળતા. કોઈને જાણે જંપ નથી. અજંપામાં આખી નગરી પડી છે. અજંપો 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 અજંપો, ત્રાસ થઈ જાય. પછી નિવૃત્તિના ક્ષેત્રમાં ચાલ્યા જવું, એ પ્રસંગો વારંવાર કરવા. અને અત્યારે તો બહુ સગવડ છે. કૃપાલદેવના જમાનામાં કાંઈ સગવડ નહોતી, તો એ રાળજ ને કાવીઠા ને એવા નાના નાના ગામમાં જઈને વિસા છે, જ્યાં નાના એવા ઘર હોય, ખોરડા હોય, ઓછા ગામ હોય, જ્યાં સાફ સફાઈ ન હોય. અત્યારે દેવલાલ જેવા આશ્રમ ક્યાં છે? સાફ શુભ, બધું સગવડવાળું, અનુકૂળતાવાળું. હા, છતાંય નિવૃત્તિના પ્રસંગમાં મુંબઈ છોડી છોડીને ચાલ્યા જતા હતા, ધંધો છોડીને ચાલ્યા જતા હતા. અત્યારે તો આશ્રમો કૃપાળુદેવના નામે કેટલા આશ્રમો ચાલે છે. નિવૃત્તિ ક્ષેત્રો તો ઘણા છે, એ સિવાય પણ નિવૃત્તિ ક્ષેત્રો ઘણા છે. એ તીર્થયાત્રાના ક્ષેત્રો છે, એ બધા નિવૃત્તિ ક્ષેત્રો છે. એમપીમાં ઘણા છે, સુમેર શિખર બિહારમાં ઘણા છે. નીચે અહીંયા શ્રવણ બેલગોલા ને એ બધું બધા છે, પુનૂર શ્રવણ બેલગોલા, દક્ષિણમાં પણ ઘણા છે. એકાંતમાં જ્યાં કોઈ બીજા સંસારના લગવાડ ન રહે એવા ઠેકાણે જઈને બધાથી નિવૃત્ત થઈને, અંતર્બાહ્ય નિવૃત્ત થઈને નિવૃત્તિ ક્ષેત્રમાં પરમ સરળતાથી, પરમ ભક્તિથી સત્સંગ ઉપાસવા યોગ્ય છે. એવા નિવૃત્તિના ક્ષેત્રનો પ્રસંગ ન્યૂન થવા દેવા યોગ્ય નહીં. કામનાપૂર્વક પ્રવૃત્તિ યોગ્ય નહીં. જુઓ, પ્રવૃત્તિ કરવી તે કામનાપૂર્વક ન કરવી, ઠીક? થોડી ચર્ચા થઈ સવારે. અપેક્ષાવૃત્તિએ ન કરવી, ઠીક છે? જેલમાં નાખ્યા છે અને જેટલું કામ જેલર કરાવે છે એ કર્યા વગર છૂટકો નથી. તો ભલે પથ્થર ફોડવા પડે તો ફોડી દો, પણ એમાં રસ ને રુચિ, અપેક્ષા ને આશા રાખવા જેવો નથી. પ્રવૃત્તિ કરતાં કરતાં આટલું મળી જાય તો ઠીક, આટલી અનુકૂળતા થઈ જાય તો ઠીક. એ ઈષ્ટઅનિષ્ટપણું મટાડી કેવી રીતે શકે? ઈષ્ટ અનિષ્ટપણું મટાડવાનો જે અંદર પુરુષાર્થ કરવો છે એ ઉદ્યમ થાય કેવી રીતે? બીજી જ રીતે બેસી ગયો છે અભિપ્રાયમાં. પ્રવૃત્તિ તો કરવી પડે છે, પૂર્વ પ્રારબ્ધ અનુસાર જ બનવાનું છે. મારી કામના હોય તો પણ તે વ્યર્થ છે, ભાવના આશા અપેક્ષા હોય તો તે વ્યર્થ છે, એ પ્રકારે કદી કોઈને બનતું નથી, બનવા યોગ્ય પણ નથી. આ એક પરિણામને નીચે પડવામાં પરિસ્થિતિ ઊભી ન થાય એટલા ખાતર પણ જોડાવવું પડે છે, જોડાવવું નથી તો પણ જોડાવવું પડે છે. એવી રીતે કામના વિના પ્રવૃત્તિ કરવી, આશા અપેક્ષાઓ રાખીને નહીં. જ્યાં સુધી જીવનમાં આધાર બુદ્ધિ સંયોગોની છે અને સુખ બુદ્ધિ સંયોગોની છે ત્યાં સુધી દ્રઢ મોક્ષેચ્છા ઉત્પન્ન થવી સંભવતી નથી. જ્યાં દ્રઢ મોક્ષેચ્છા જ ઉત્પન્ન ન થાય ત્યાં મુમુક્ષુતાનો પ્રારંભ થવો પણ ગણવા યોગ્ય નથી. પછી આગળની તો કોઈ વાત રહેતી નથી, અહીંથી પછી આગળ ચાલવાનું છે. અને એક કૃપાળુ દેવે એ વિષય ઉપર, એ ક્રમ ઉપર, મુમુક્ષુતાના અનુક્રમ વિકાસક્રમ ઉપર 254 નંબરનો પત્ર લખ્યો છે. 4 વર્ષ પહેલાં અહીંયા જ સ્વાધ્યાય 254 નંબરના પત્રનો થયેલો, 8 દિવસ સુધી એ જ ચાલ્યો હતો. બહુ સારો પત્ર છે, મુમુક્ષુને માર્ગદર્શન થવામાં બહુ સારો પત્ર છે. બહુ ભાગે તો કોઈ અનુક્રમને સમજતું નથી, એ પત્રમાં અનુક્રમ ગોઈધો છે એ જ ખ્યાલમાં આવે એવું નથી હજી તો, પણ વિષય એ લીધો છે કે મુમુક્ષુતાનો પ્રારંભ કેમ થાય અને એ મુમુક્ષુતા વર્ધમાન થાય તો યથાર્થ પ્રકારે કેવી રીતે વર્ધમાન થાય એનો અનુક્રમ એ 254 નંબરના પત્રમાં ગૂઢ શાસ્ત્રાર્થ પ્રતિપાદન કર્યો છે. એમાં લખે છે નીચે એક વચન કે આમાં અમે ગૂઢ શાસ્ત્રાર્થ પ્રતિપાદન કર્યો છે. સંક્ષેપમાં લખાયેલા આ પત્રનો પરસ્પર વિચાર કરીને વિસ્તાર કરવો આજ્ઞા કરે છે સિદ્ધિ. એ રીતે ન કરવામાં આવે તો આપણે આજ્ઞાને અનુસરવા માગતા પણ નથી. પરસ્પર મળીને એનો વિચાર વિસ્તાર કરવા યોગ્ય છે. કામનાપૂર્વક પ્રવૃત્તિ યોગ્ય નહીં. એક 4 શબ્દનો વાક્યનો બે બાજુ તો હજી અલ્પવિરામ છે, આગળ અલ્પવિરામ છે ને પાછળ અલ્પવિરામ છે, વચ્ચે 4 શબ્દો પડ્યા છે. પણ માર્ગદર્શન કેવું છે કે આટલું પણ જો એક અંગીકાર કરે તો કેટલી જગ્યાએથી બચી જાય, કેમ કે જીવનો સંસાર એની ઉદય પ્રવૃત્તિમાં જ છે, બીજે ક્યાંય નથી. જે તીવ્ર રસે કરીને ઉદય પ્રવૃત્તિ થાય છે એનો સંસાર છે, એમાં એને આશા અને અપેક્ષાઓ પડી છે બધી દુનિયાભરની, એ કામનાપૂર્વક કરવા યોગ્ય નહીં. 4 જ શબ્દો પડ્યા છે, કામનાપૂર્વક પ્રવૃત્તિ યોગ્ય નહીં. બસ આટલું જો સંક્ષેપ પરિણામ પામે તો 1000 જગ્યાએથી બચી જાય એવું છે એક જ વચનમાં. મંત્ર મૂલમ ગુરુ વાક્યમ જેવું છે, મંત્ર છે, મંત્ર મૂલમ ગુરુ વાક્યમ, મોક્ષ મૂલમ ગુરુ કૃપા, એમ વિચારી જેમ બને તેમ અપ્રમત્તતાને, પરસ્પરના સમાગમને, નિવૃત્તિના ક્ષેત્રને અને પ્રવૃત્તિના ઉદાસીનપણાને આરાધવા, એમ વિચારીને જેમ બને તેમ એટલે પોતાની પૂરી શક્તિથી, પૂરા ઉદ્યમથી, પૂરા પુરુષાર્થથી પ્રમાદ છોડીને એટલે જગતના કાર્યોમાં પ્રવર્તવું, ઉદયના કાર્યોમાં રસ લેવો, એ જ પ્રમાદ છે મુમુક્ષુની ભૂમિકાનો. પ્રમાદ એટલે એસારામ સુઈ જવું એમ નહીં, બીજા શુભાશુભ પરિણામની પ્રવૃત્તિમાં આત્મકલ્યાણને ગૌણ કરીને પ્રવર્તવું તે બધો પ્રમાદ છે. એ અપ્રમાદતાને વિશેષપણે આરાધવું, પરસ્પરના મુમુક્ષુના સમાગમ સત્સંગને આરાધવો, નિવૃત્તિના ક્ષેત્રમાં જઈને એ આરાધવો, અને જે ચાલુ પ્રવૃત્તિ હોય એમાં ઉદાસીનપણાને આરાધવો. આરાધવો બધા ક્રિયાપદ બધાને લાગુ પડે છે. હા, આવી જાય છે. આત્મકલ્યાણના લક્ષ્ય વિનાના બધા શુભ ભાવ અને અશુભ ભાવ એ પ્રમાદ જ છે, એમાં જાગૃતિ નથી, સાવધાની નથી, એ બધો પ્રમાદ છે. જે કોઈ પરિણામ હોય તે જેમાં જીવને પોતાની સાવધાની અને જાગૃતિ નથી એ બધો પ્રમાદ છે. જે પ્રવૃત્તિ અત્રે ઉદયમાં છે, હવે પોતાની વાત કરે છે કે અમે આટલી વાત કરી પ્રવૃત્તિ નિવૃત્તિ વિરક્તપણું, પણ મુંબઈ બેઠા બેઠા કાગળ લખ્યો છે ત્યારે અમારી શું હાલત છે એ કહેતા જાય છે. જે પ્રવૃત્તિ અત્રે ઉદયમાં છે અમને પોતાને, તે બીજા દ્વારેથી ચાલ્યા જતા પણ ન છોડી શકાય એવી છે. આગલા દરવાજેથી તો કોઈ નીકળવા દે એમ છે નહીં, પણ એકવાર પાછલા દરવાજેથી ભાગી જવું હોય તો પણ ન છૂટી શકાય એવી પ્રવૃત્તિમાં અમે ફસાયેલા છીએ, માટે અહીંયા બેઠા છીએ. અમને કોઈ રસ રુચિ આશા અપેક્ષા છે કે કંઈ લેવા માટે બેઠા છીએ એવી કલ્પના જરા પણ કરવા યોગ્ય નથી. કોઈ એવી પરિસ્થિતિમાં છીએ તેથી વેદવા યોગ્ય છે. આ વેદવા યોગ્ય છે ગંભીર વચન છે. વેદીએ છીએ એટલે તે ઉદયમાંથી પૂર્વક પ્રારબ્ધ કર્મની નિર્જરા કરતા કરતા તે અનુપ્રસંગમાંથી પસાર થઈએ છીએ, અને તે પ્રવૃત્તિના પ્રસંગમાં જે પરિણામો ઉપયોગ યોગ અને ઉપયોગની પ્રવૃત્તિ છે. યોગ એટલે મન વચન કાયાનો યોગ, અને ઉપયોગ એટલે જ્ઞાનનો વ્યાપાર, બુદ્ધિનો વ્યવસાય. એ કાંઈ જે પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિમાં એથી ભિન્ન પડવાનો અમારો આત્મ પુરુષાર્થ, એથી ભિન્ન અનુભવ કરવાનો અમારો આત્મ પુરુષાર્થ પણ અત્યંત જાગ્રત દશામાં વર્તે છે, તેને વેદવા યોગ્ય છે એમ કહીને મૂકી દીધું છે. એ અંતરંગ દશા જ્ઞાની પુરુષની કેવી હોય એ સમજાયા વિના, જ્ઞાની પુરુષ પૂર્વ પ્રારબ્ધને કેવી રીતે વેદે છે એ સમજી શકાય એવું નથી. પછી ઓગ સંજ્ઞા એ ગમે તે માની લે બીજી વાત છે, પણ એ જ્ઞાન દશાનો પ્રત્યક્ષ ચિતાર, પ્રત્યક્ષ પ્રતિભાસ અંદરમાં આવે તો એમના આત્માકાર આત્મારૂપ પરિણમન એ પ્રત્યે નમસ્કાર થયા વિના, હૃદય નમી પીડ્યા વિના રહીએ નહીં, મસ્તક નમી પીડ્યા વિના રહીએ નહીં. એવી અલૌકિક દશા હોય છે. પ્રારબ્ધને વેદતા વેદતા એ સંસારથી છૂટી રહ્યા છે, સંસારથી છૂટે છે એવી એક જ્ઞાન કળા, જ્ઞાન કળા જીસ કેરે ઘટ જાગી, મરાશીદાસે કહ્યું છે. એવા જ્ઞાનીઓ અંતરમાં સહજ વૈરાગ્ય હોય છે. ન છોડી શકાય એવી પ્રવૃત્તિ છે, વેદવા યોગ્ય છે, પૂર્વે જે પ્રારબ્ધ કર્મરૂપી કરજ કર્યું છે તે પ્રમાણિકપણે ચૂકવવા યોગ્ય છે. જરા પણ આનાકાની વિના, આ વ્યાજે પૈસા લીધા હોય તો સરાફેને કહેવાય કે દૂધે ધોઈને આપે વ્યાજ સહિત, વ્યાજની ચક્રવર્તિ વ્યાજ સહિત લઈ જાઓ ભાઈ, અમારે એક પૈસો પણ અણહકનો ઘટે નહીં. એવી પ્રમાણિકતા છે જ્ઞાનીઓને. વેદવા યોગ્ય છે માટે વેદીએ છીએ. ખ્યાલ છે કે આ પ્રારબ્ધ કર્મ છે એ નિવૃત્ત નહીં થાય, ભોગવ્યા વિના નિવૃત્ત નહીં થાય, પણ સમપરિણામે વેદીએ છીએ. આ વાત એમણે પત્રાંક 408માં કરે છે કે તે જ્ઞાની પુરુષનું સનાતન આચરણ છે. સનાતન એટલે ત્રણેય કાળના જ્ઞાની પુરુષો આમ જ અંતર આચરણમાં વર્તે છે કે પૂર્વ પ્રારંભને વેદતા વેદતા એ છૂટી રહ્યા છે. મોક્ષ પ્રત્યે મોક્ષ માર્ગમાં ક્ષણે ક્ષણે અનન્ય ભાવે પ્રવર્તી રહ્યા છે. એને વેદવા યોગ્ય છે માટે અનુસરીએ છીએ. એ અનુસરવામાં અમારી પ્રમાણિકતા સિવાય અમારે બીજું કાંઈ લેવા દેવા નથી, નવું કરજ નથી કરતા, લોન લઈને દેણું નથી ચૂકવતા, અમારી સંપત્તિમાંથી આપીએ છીએ. તથાપિ અવ્યાબાધ સ્થિતિને વિશે એ પ્રારબ્ધને વેદતાને અનુસરતા પણ અવ્યાબાધ સ્થિતિને વિશે અમારું જે આત્મપરિણમન છે એને બાધા પહોંચતી નથી, એ સ્થિતિ એમને એમ જળવાઈ રહી છે. અવ્યાબાધ સ્થિતિને વિશે જેવું ને તેવું બરાબર યથાયોગ સ્વાસ્થ છે, સ્વસ્થ છીએ અમે, સ્વરૂપમાં સ્વસ્થ રહીને અવ્યાબાધ પરિણામે એ પ્રવૃત્તિને અનુસરીએ છીએ. જુઓ, એક વચન જ્ઞાન દશાને પ્રગટ કરતી એવા વચનો છે. સમય થઈ ચૂક્યો છે આપણે, વિષય તો બહુ સારો આવ્યો છે, જરા વિશેષ લઈશું બપોરના સ્વાધ્યાય.
Thank you.